20 વર્ષ 2504 માસરવદ બીજ મંગળવાર તારીખ 27/12/1770 નદીને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રના પરિશિષ્ટમાં 47 નયનમાંથી 12મી, 13મી, 14મી, 15મી નય ઉપર સ્વર્ણ પરિમા પ્રવચન સળંગ પ્રવચન નંબર 21
નમો નોય સૌ હરિહંતાણમ નમો નોય સૌ સિદ્ધાણમ નમો નુવિ સૌ આયુર્યાન નમો નુવિ સૌ ઉજ્જાયાનમ નમો નુવિ સૌ ત્રિકાવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદં મોક્ષદં શ્રી ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સુમતિ સ્વાહાય સ્વાનુભૂત્યા ચાસ્તિ સ્વાહાય ભવાય સર્વમા પ્રવચન સાર નય અધિકાર. પહેલા એમ કહ્યું કે આત્મા કેવો છે અને કેમ પ્રાપ્ત થાય એના ઉત્તરમાં આ છે. એટલે પ્રશ્નકારના હૃદય મંત્રમાં આત્માની તરફ છે. બીજી વાત એ કોઈ મૂકી દો કે જ્ઞાયક આત્મા છે કેવો, કોણ છે અને કેમ પ્રાપ્ત થાય, આ મુદ્દાની રકમનો પ્રશ્ન છે. ત્યારે ઉત્તરમાં એમ કહ્યું કે આત્મા અનંત ગુણ અને અનંતી પર્યાય રૂપી જે ધર્મ, એનો એ ધરનાર છે, એવું એક દ્રવ છે, એ કેવો છે એનો ઉત્તર આપ્યો. એટલું દ્રવ એટલું એમ નહીં, પણ આખો ગુણો અને અનંતી વિકારી કે અવિકારી પર્યાય એનો ધરનારો એક દ્રવ છે, એ કેવો છે ને ઉતારે તો કેમ પમાય છે કે જે અનંત નયો છે જ્ઞાનના અંશો, પ્રમાણ જ્ઞાન છે, શુદ્ધનું પ્રમાણ છે પર્યાય, પણ પ્રમાણ દ્રવ્ય અને ગુણ બધાનો વિષય કરે છે. એવું જે શુદ્ધ જ્ઞાન પ્રમાણ એના એ અવયવી છે, છે તો પર્યાય, ત્રિકાળ ગણ દ્રવ્યની અપેક્ષાએ એક સમયની પર્યાય તો એનો અવયવ છે, પણ જ્ઞાનના પ્રમાણની અપેક્ષાએ તે અવયવી છે. એ અવયવીના અનંત નયો છે તેના અંશો ને અવયવ છે. એ અનંત નયમાં વ્યાપક શુદ્ધ જ્ઞાન ભાવ, શુદ્ધ જ્ઞાન પ્રમાણ, એ વળી આત્મા પ્રમેય નામ જ્ઞાત જાણનામાં આવે છે. બહુ ટૂંકું બેમાં કહી દીધું, સમજાણું કાંઈ. આમ વ્યવહાર કરો તો જાણવામાં આવે ને, નિમિત્ત પાસે સાંભળો તો જાણવામાં આવે ને, એ વાત ન કરી. અને તે પ્રમાણ વળી જાણવામાં આવે એ પ્રમાણના ભંગો અનંત નય છે. એ આ નયનો અધિકાર, પ્રમાણના વિશેષો નય તેનો અધિકાર ચાલે છે. અહીં સુધી આપણે આવ્યું છે નામ, બારમો ગુણ છે ને નામ, આત્મદ્રવ્ય. એટલે કે જે આત્મદ્રવ્ય કીધું પેલું, તે અનંત ગુણને અનંતી પર્યાય વિકૃત અવિકૃત એનો ધરનારો જે આધાર, એનો સ્વામી એ આત્મદ્રવ્ય. એ નામ નહીં, ટીકામાં એમ છે તદાત્મવત, તદાત્મ નામ, તે વસ્તુના નામ હોય છે ને, મને તે તદાત્મવત કહ્યું, તે વસ્તુનું નામ, તે માણસનું નામ, તદાત્મવત તે નામની માફક એમ વાત તો તદાત્મવત છે, પણ તે નામ વાળાની માફક, નામ વાળા નહીં નામ વાળા, સમજાણું કાંઈ. નામ વાળાની માફક શબ્દ બ્રહ્મને સ્પર્શનારું છે. બધા શબ્દો જે ભગવાનની વાણી છે એ શબ્દ બ્રહ્મ છે, એનાથી કહેવાય શકે છે એવો એ આત્મા છે. સ્પર્શનારનો અર્થ એ કર્યો, શબ્દ બ્રહ્મને સ્પર્શે છે એવો એક નહીં. સ્પર્શે છે તો પરને તોડતો નથી, પણ શબ્દ નહીંથી એટલે શબ્દ બ્રહ્મરૂપી ભગવાનની વાણી અને એમાંથી જે સમયસાર આદિ બધા શબ્દ બ્રહ્મ છે એ શબ્દ બ્રહ્મથી જાણી શકાય છે, એટલે શબ્દ બ્રહ્મથી કહી શકાય છે. સમજાણું કાંઈ ત્યાં એ શબ્દ એમ વાપર્યો, શબ્દ બ્રહ્મ અને સ્પર્શનું એમ વાપર્યો. હવે આ સ્થાપનામાં પણ 13મો બોલ, આત્મદ્રવ્ય એટલે વસ્તુ, એ દ્રવ્ય એટલે સામાન્ય નહીં, અને આત્મદ્રવ્ય એટલે સામાન્ય વિશેષ આદિ પર્યાયોને ગુણનો ધરનાર તે આત્મદ્રવ્ય. અહીં સંકેતનો વિષય જે આત્મદ્રવ્ય એ નહીં, અહીં તો જ્ઞાનનો વિષય બતાવવો છે, એથી બધા ધર્મો ગુણને પર્યાયનો ધરનાર સ્વામી તે આત્મદ્રવ્ય. સમજાય છે કાંઈ? એ તત્વાસૂત્રમાં આવે છે ને, ગુણ પર્યાય દ્રવ્યમ તત્વાસૂત્રમાં આવે છે, ગુણ પર્યાય દ્રવ્યમ, ગુણ પર્યાય દ્રવ્યમ એ દ્રવ્યાય દીધું. એ દ્રવ્ય સ્થાપના લઈએ મૂર્તિપણાની માફક, જે મૂર્તિ સ્થપાય છે કે ભગવાનની મૂર્તિ, એ બાહુબળની મૂર્તિ, આ સરસ્વતીની મૂર્તિ, એમ મૂર્તિપણાની માફક, ઓલામાં નામ વાળાની માફક હતું, આમાં મૂર્તિપણાની માફક સરસ્વતીને ભાષા દેખો, ઓલામાં શબ્દ બ્રહ્મ, બધા શબ્દો બ્રહ્મ જે વિતરાગની વાણી આદિથી કહેવાને લાયક છે, એમાં અહીં સર્વ પુદગુણોને અવલંબનારું છે. એટલે બધા પુદગુણોથી કોઈ પણ દેવનું સ્થાપના કરી શકાય છે. સર્વ પુદગુણોને બધા પુદગુણો ગમે તે પુદગુણોથી તે મૂર્તિની જેમ સ્થાપે છે, એમ આત્માને સર્વ પુદગુણોથી સ્થાપી શકાય છે કે આ આત્મા, આત્માનો આકાર કરી આ સિદ્ધનો આકાર થાય છે ને, જ્યાં સિદ્ધનો આકાર છે ને, લાકડાની નો એ ત્યારે અહીં નથી કામ, અહીં તો સર્વ પુદગુણોથી મૂર્તિવંત સ્થાપના નહીં સ્થાપી શકાય છે, બસ એટલું. સમજાણું કાંઈ? ઓળખવા માટે કે ભાઈ આ બાહુબળજીની મૂર્તિ છે, સે તો પુષ્કળ થપાય નહી, આ ભગવાન શ્રી મંદર ભગવાનની છે, આ અમરચંદ્ર આચાર્યની છે, કાંઈ તો સર્વપુદગળો કીધા. લાકડાનો પ્રશ્ન થયો એમના કે ભાઈ સર્વપુદગળ પણ લાકડા ના પુદગળ આવે છે, એ અહીં કામ નથી. હા કાચો ખબર છે ને બધી, પણ એ અહીં કામ નથી, અહીં તો વાત થઈ. સર્વ પુદગુણની મૂર્તિવંત તે આત્માને ઓળખાવી શકાય છે. આમ 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 કે ને ચિત્રમાં આવે છે ને, શું કહેવાય, ચોપડી પૂછ, હે બાળપોથી, બાળપોથી માં આવે છે ને આમ આકાર નહી, ગોળ કે આ આત્મા અને આ શરીર એમ આવે છે ને, બાળપોથી માં આવે છે. એમ સ્થાપનાથી થાપી શકાય છે એમ કેવું છે, એ પણ એક નય છે. સમજાણું કાંઈ? અને તે નય બધી થઈને સમુદાય શુદ્ધ જ્ઞાન એનાથી તે આત્મા પ્રમેય નામ જ્ઞેય નામ જ્ઞાનમાં જાણવા લાયક થાય છે. બધી નયનો સમૂહ એવો શુદ્ધ પ્રમાણ સમજાણું કાય. જોવામાં તો એ નીકળ્યું કે સમ્યક દ્રષ્ટિને પ્રમાણ હોય છે અને પ્રમાણનો વિષય ભેદ નીચે વ્યવહાર એને ભેદ હોય છે અને તેને એવી થાપના નિક્ષેપ તેને લાગુ પડે છે. સમજાણું કાય. એ પ્રશ્ન થયો હતો ને, કીધું તું કાલે ઘણા વર્ષ પહેલા. હા, એમ કે મિથ્યા દ્રષ્ટિ કોઈ મૂર્તિ નહીં હોય, સમ્યક દ્રષ્ટિ કયે મૂર્તિ હોય છે, એટલે મિથ્યા દ્રષ્ટિની મૂર્તિ હોય, સમ્યક દ્રષ્ટિની મૂર્તિ ન હોય એમ કીધું. ત્યારે આ તો ઘણા વર્ષની વાત છે, 83 સાલની, 83 કેટલા વર્ષ થયા, 51 વર્ષ. તો ત્યારે એમ જ કહ્યું હતું અંદર, કીધું સમ્યક દ્રષ્ટિ થયા પછી એને શુદ્ધ જ્ઞાન ભાવ શુદ્ધ જ્ઞાન થાય છે, એટલે ભાવ શુદ્ધ જ્ઞાન પ્રમાણનો નહીં તે નિક્ષેપનો ભેદ છે, એ નિક્ષેપ જ્ઞેયનો ભેદ છે અને નહીં પ્રમાણનો ભેદ છે. એટલે પ્રમાણનો ભેદ નહીં, જેને હોય તેને નિક્ષેપનો ભેદ હોય છે વ્યવહારે. મિથ્યા દ્રષ્ટિને નહીં નથી, પ્રમાણ નથી, તેથી તેને નિક્ષેપનો ભેદ એને લાગુ પડતો નથી. શું કીધું અમ જાણો? હા, સ્થાનકવાસી મૂર્તિ ન માને ને, એટલે એ પ્રશ્ન એમને એવો કર્યો. શેઠ હતા, દામોદર શેઠ, નામનગર. એમ કે મિથ્યા દ્રષ્ટિ હોય ત્યાં સુધી મૂર્તિની માનતાનું અવલંબન હોય, સમ્યક દ્રષ્ટિ થયા પછી નહીં. કીધું સમ્યક દ્રષ્ટિ થયા પછી જ શુદ્ધ પ્રમાણ હોય છે અને એના ભેદ નહીં એને હોય છે અને નહીંનો વિષય નિક્ષેપ એ જ્ઞેયના ભેદ છે. એ જ્ઞેયના ભેદોનું જ્ઞાન નહીંના ભેદવાળાને થાય છે, એટલે સમ્યક દ્રષ્ટિ પછી જ એને થાપના નિક્ષેપનો વ્યવહાર લાગુ પડે છે. સમજા તો કંઈ ખ્યાલ નહોતો તે દિયા, સમજાણું કાંઈ ન્યાયથી અંદરથી કહ્યું છું, વાંચું છું આ, પણ આ કઈ ખ્યાલ નહોતો આ સ્થાપના નહીં. અંદર જ્ઞાન સ્વરૂપી શુદ્ધ જ્ઞાન એ દ્વારા જયારે આત્મા જણાય તે શુદ્ધ જ્ઞાન છે, પ્રમાણ નામ અંશી નામ અખંડ જ્ઞાન છે. કોની અપેક્ષા એ? વિકાર દ્રવ્યની અપેક્ષા એ પર્યાય ખંડ છે, ભેદ છે, પણ નયના અપેક્ષા એ તે પ્રમાણ છે, તે અખંડ એકરૂપ છે. એમ કહ્યું તું ને, એક શુદ્ધ જ્ઞાન એમ કહ્યું તું પેલા ઉત્તરમાં, એક દ્રવ્ય કીધું તું છે ને, એક દ્રવ્ય કહ્યું તું ને કે આત્મા ખરેખર ચૈતન્ય સમાન વડે વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા એક દ્રવ્ય છે. એમ કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત ધર્મો તેમાં વ્યાપનારું એક શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, ત્યાં એક શુદ્ધ જ્ઞાન લીધું છે, પ્રમાણ જ્ઞાન એક શુદ્ધ જ્ઞાન સ્વરૂપ વળી. હા, પ્રમાણ તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ વળી પ્રણય થઈ શકે છે. વાણી સંતોની દિગંબર મુનિઓની તો વાણી એક એક અક્ષર ને એક એક ભાવમાં ઘણા ભાવ ભર્યા છે. સમજાણું કાંઈ? શ્રીમદ કહે છે ને, જ્ઞાનીના એક વાક્યમાં અનંત આગમ છે, એવું કહ્યું છે. એક વાક્યમાં અનંત આગમ, ઘણા પ્રકાર પડે, અસ્તિ નાસ્તિ છે નથી, ભેદ અભેદ આદિ ઘણા પ્રકાર પડે. અહીંયા કે છે વિશેષ તો શું છે, સર્વપુરગુરુ એમ લીધા છે. જગતના પદ્દુળો ગમે તે ટાણે તે પરમાણુ પુદ્ર રૂપે આવ્યા હોય છું, એ રૂપે તે મૂર્તિને થાપી શકાય છે. એટલે થાપના વડે મૂર્તિ થાપી શકાય છે આત્માની પણ. આ મૂર્તિ એમ નહી, મૂર્તિની તો માફક શબ્દ છે ને, મૂર્તિપણાની તો માફક, પણ શબ્દ છે સર્વ પુદ્ગલો આત્માને સ્થાપી શકાય છે કે એ આવો આત્મા, સિદ્ધનો આવો હોય, અરિયંતનો આવો હોય, સમજાણું કાંઈ? એથી કરીને એ આપના છે, એ નહી છે, અને તે નહી નો સમુદ્ર એકલા નહી દ્વારા આત્મા જાણી શકાય એમ નહીં. સમજાણું કાંઈ? એ બધી નયો એક સમય હોય છે, કોઈને થાપના નહીં અને કોઈને નામ નહીં એમ નહીં. આ તો નયો એક સમય અનંત નહીં છે, અને અનંત નહીં નો સમુદાય શુદ્ધ પ્રમાણ છે. કોઈને નામ નહીં જાણી શકાય અને કોઈને ઉદગલના થાપના નહીં જાણી શકાતમાં એમ ભેદ નથી. સમજાણું કાંઈ? એક જ આત્માને અનંત નયો વડે શુદ્ધ પ્રમાણના ભંગથી જાણી શકાય છે. એમાં એક નય છે, એવી અનંત નયોનો સમુદાય થઈને શુદ્ધ પ્રમાણ થાય ત્યારે તે વળી પ્રમેય નામ આત્મા જાણી શકાય. અનંત નયોની તો એની ખબર ન હોય ને. સાધારણ પ્રાણી સંજ્ઞક દર્શનમાં સુધી એકદમ, પણ એ વસ્તુનો સ્વરૂપમાં અનંત નય આવી જાય છે. શુદ્ધ પ્રમાણ વળી પ્રમેય થતા શુદ્ધ પ્રમાણમાં અનંત નય આવી જાય, ભલે અનંત નયના ભેદની એને ખબર ન હોય. સમજાણું કાંઈ? એ થાપના સર્પ ડોળોને અવલંબના ભાષા કેવી કરી? આત્મદ્રવ સર્પ ઉદગુણને અવલંબનારું છે, આત્મદ્રવ સર્પ ઉદગુણને અવલંબ લેનારું છે ભાષા. એમ આવ્યું ને, એકદમ શબ્દાર્થ કરવા જાય પણ એનો ભાવ, શબ્દાર્થનો ભાવાર્થ શું છે એ ન સમજે તો કરીને પગ થઈ જાય ને. હું તો સમજાય આત્મદ્રવ થાપના નહીં, મૂર્તિપણાની માફક, મૂર્તિપણાની માફક કીધું છે. થાપન કરવું છે તો આત્માનું, જે મૂર્તિ થપાય છે એમ પૂદગળ દ્વારા સર્વપૂદગળોને અવલંબનારું આત્મદ્રવ છે. સર્વપૂદગળોને અવલંબનારું આત્મદ્રવ છે. હવે એક કે પણ પરમાણુને અવલંબનારું આત્મદ્રવ નથી. પણ એનો અર્થ પછી કયો કે સર્વપૂદગળો વડે તે આત્માને થાપન કરીને જાણી શકાય છે, થાપના નહીંથી તે જાણી શકાય છે. એ બધા ના, એ નહીં, એની વાત નથી, આત્માની વાત છે. એ તો મૂર્તિની થાપના તો પૂદગલની છે, આ તો પૂદગલની થાપના વડી આત્માની થાપના કરી શકાય છે. સમજાણું કાંઈ? સર્વ પૂદગળ વડે મૂર્તિની માફક એમ કીધું સાહેબ, મૂર્તિ કરી શકે એમ આ શબ્દ નથી. આ તો મૂર્તિની માફક સર્વ પૂદગળ વડે આત્માને થપી શકાય છે. એમ આવ્યું પંડિતજી, આત્માને થપી શકાય છે, મૂર્તિ થપી શકાય છે. એક તો મૂર્તિ નહીં તો માફક દર્શન થયો, દર્શન થયું છે. જેની વાત છે બાપુ, આ તો વિતરાગની વાણીના પેટ ખુલ્યા છે મુનિ. એ તો એ આત્મા જે છે એ રજકણના પૂદગળ વડે થાપી શકાય છે, મૂર્તિ થાપી શકાય છે એ અહીં વાત નથી. મૂર્તિની માફક એ તો દર્શન દીધો કે મૂર્તિની માફક સર્વ પૂદગળ વડે આત્મા થાપી શકાય છે. ના ના, એમ નથી, મૂર્તિ વડી આત્મા જાણી શકાય છે એમ અહીંયા કેવું નથી. જેની આ તો જે શૈલી છે તે શૈલી જાણું છું ને, મૂર્તિ વળી આત્મા જાણી શકાય એમ અહીં કેવું નથી. અહીં તો કે છે કે મૂર્તિ જેમ છે એની પેઠે સર્પુદગળો વળી તે આત્માને આ આત્મા આમ થાપી શકાય છે. જેની વાત બાપુ આ તો સિદ્ધાંત છે. હે આ આત્મા પુદ્ગલ દ્વારા આવો આત્મા આમ હોય ને આમ હોય ને એમ મૂર્તિ કરી શકાય છે પુદ્ગલ વળી એ અહીં વાત નથી. અહીં તો સર્વપુદગલ વળી આત્મા ધાપી શકાય છે એટલે આ આત્માનો આકાર કરી શકાય. આવો છે આત્મા, આવો છે પાંચે દર્શો આમ છે, ગળા સુધી ગોળ છે, પછી આમ છે તે માટે સમજાણું કે આવી વાતો છે. એમ કહ્યું ને મૂર્તિપણાની માફક મૂર્તિ કરી શકાય છે પૂદગળોથી એમ નથી. અહીં પૂદગળોથી મૂર્તિ કરી શકાય છે એમ નથી. મૂર્તિ જેમ પૂદગળથી થાય છે તેની પેઠે પૂદગળ વળી આત્મા થાપીને થાપી શકાય છે. સમજાણું કાય. હવે એની મેળે વાંચો તો કઈ પકડાયું નથી બધું શેઠ. પૈસા એટલે ત્યાં ધ્યાન રાખે, આમ માર બહુ ધ્યાન રાખે તો પકડાયું એમ કે છે. બરાબર એને જ્ઞાન દ્વારા ઓળખો. એ જ્ઞાન છે થાપના નહીં થી એકલી નહીં થી ઓળખાય એમ નથી એમ કે છે. થાપના નહીં થી જાણી શકાય પણ એ તો એક નય છે. એવી અનંત નય નો સમુદાય શુદ્ધ જ્ઞાન તેના વળી જાણી શકાય છે એ મને કરું. અને તે જાણી શકાય છે કે દ્રવ્યથી દ્રવ કેવું. સામાન્ય દ્રવ્ય જે સમ્યકનો વિષય જે ભૂતાર્થ છે એ નહીં. અહીં તો એના ગુણો અનંત ને અનંતી પર્યાયોમાં વિકૃત ને વિકૃત એનો ધરનારું જે દ્રવ્ય તે થાપના ઉદગલ વળી કરીને થાપી શકાય છે. હા 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 એવી વાત છે બાપુ. આકાર કરી શકાય છે આવો આત્મા છે સ્થાપના એટલે આત્મા આવો આકાર છે આવો આત્મા છે એમ કરી શકાય છે. સમજ નહી કહેવાય તો એમ ને પેલામાં કીધું ને દાખલો નો આવ્યો બાવપુથી બાવપુથીમાં આવ્યું છે ને આમાં આકાર કરી આત્મા. હવે તો પુડ્યો નહીં પડી અહીંયા છે અને આ શરીર બાવપુથીમાં આવે છે ને સમજાણું કે તે શબ્દો નો ત્યાં પ્રમાણે આત્માનો આકાર બતાવ્યો. પણ આ તો કે છે દરેક શબ્દોથી સર્વપુદગળોથી ભિન્ન ભિન્ન કાળે ભિન્ન ભિન્ન પુદગળોથી તે આત્માને થાપી શકાય છે. અરે આવી વાત છે. પણ એ તો એક નહીં છે. આ તો એક નહીં છે એવી અનંત અનંત નહીં વળી પૂજનિક થઈ શકે છે. એ પ્રમાણ વળી પૂજનિક ને પ્રમેય થઈ શકે છે. એક નહીં વળી નહીં. એક અંશ વળી નય નો ગુણ નો એક અંશ છે એ વળી જાણી શકાય છે નહી. આ તો જાણી શકાય છે શુદ્ધ પ્રમાણ વળી. પ્રમેય એ શુદ્ધ પ્રમાણના ભેદોનું વર્ણન કરે છે પણ એમાં એક એક નય કરીને આખો જાણી શકાય છે એમ નહી. કારણ કે એ તો અનંત ગુણ ને અનંતી પર્યાય નો ધરના ધર્મી દ્રવ્ય એક દ્રવ્ય છે. હા એને એક નય કેમ જાણી શકે. એક પડખું થયો તો બીજા પડખા થઈ ગયા આખા દ્રવ્ય ની અંદર. આખું દ્રવ્ય ન જણાનું એક નહીં એમ જણાનું કે આ થાપના એટલું. પણ એમાં આખો આત્મા જે અનંત ગુણ ને અનંત પર્યાય આવો જે એક દ્રવ્ય એમાં ન આવ્યો. જેવું બહુ બાપુ નિગમ સંતો એ ગજબ કામ કર્યા છે. કુડતાળી શક્તિઓને કુડતાળી નહીં નહીં એ ક્યાંય નથી. શ્વેતામર સંપ્રદાયમાં એની ગંધ નથી. એક જણો કરવા ગયા દેવચંદ શક્તિઓનું વરણ કુડતાળીનું થોડું આઠ કરી પણ મેળવીને એની શરૂઆત જુદી. આ તો જીવતર શક્તિથી ઉપાડી છે અને હવે બીજેથી ઉપાડી છે એવી વાંચી છે કે આવ્યું છે તાપામાં. આ તો બાપુ સમ્યક દ્રષ્ટિ ભાવલિંગી સ્વસંવેદનની પ્રચુર વેદનની દશામાં રહેલા એને વિકલ્પ ઉઠ્યો વાણી વાણીથી નીકળી થઈ ગઈ. વિકલ્પથી વાણી થઈ નથી તેમ વિકલ્પના એ કરતા નથી. કરતું તો બુદ્ધિ પણ પરિણામની અપેક્ષા એ વિકલ્પનું નહીં ની અપેક્ષા એ પરિણામનું કરતા પણ એમાં છે વિકલ્પમાં. કેટલા પડખા પડે આમાં સાંજભાઈ. એ તમારા જવેરાતમાં કઈ ઠેકાણા ન મળે. વાણિયા મારે કેતા ધીરાભાઈ માસ્તર કે માસ્ત્રો કેવા કેવી રૂ પંતુ કહેવાય. પંતુ કે કેમ કે એની વાત કેવી ને એની વાત એમાં કઈ નવી કઈ ન હોય ને. આગળ એક ને એક બે ને બે થી ચાર અગિયાર અગિયાર આમાં ઢીકણું એનું શીખવાનું. પંતુ પંતુ સમજાય છે એની વાતો એમાં કોઈ નહીં. આ તો નવી નવી વાત છે. હિયારાચંદ માસ્ટર કહેતા આપણે માસ્ટર હતા એમાં હતા નહી એમાં હતા નહોતા નહી એ તો બીજે નિશાળમાં હતા. એમાં નતા એનો છોકરો એટલો રતિભાઈ હતા. હા થોડા વખત હતા પેલા નિશાળમાં ખ હતા ખસમાં હતા ખબર છે ને. બધા ત્યાં લીધી હતી એની ચોથા વખત નાની બન માધા લીધી. પછી અહીં થોડા વખત હતા કઈક પછી એનો દીકરો એમ કેતા આ બધું સાંભળીને કે અહીંયા માસ્ટરો જે કહેવાય એ પંતુ કહેવાય. પંતુ એટલે એની વાતો કરવી એમાં કોઈ નવીન કે કોઈ તર્ક ન કરવો પડે કે આનો આમ નાનો એ કાંઈ ન મળે. ત્રણ તેરી નવ ને નવ તેરી હત્યાવી ને હત્યાવી તેરી એકાશી નહીં આંકડા કહેવાના કે હોય અમારા અહીં તો એક એક ન્યાયમાં ભિન્ન ભિન્ન વસ્તુ છે. અહીંયા પરમાત્મા કહે છે એ સંતો કહે છે કે થાપના નહીં. હજી તો કેટલામી છે તેરમી મૂર્તિ પણાની માફક એ તો દ્રષ્ટાંત છે. ભૂતગળો વળી મૂર્તિ થાપી શકાય છે એમ અહીં કહેવું નથી. સમજાણું કે આ મૂર્તિ પુદગલ વળી થાપી શકાય છે એમ કેવું નથી. અહીં તો મૂર્તિ જેમ પુદગલથી થાપી શકાય છે એની માફક આત્માને પુદગલ વળી કરીને થાપી શકાય છે. આત્માને થાપી શકાય છે એમ કેવું છે. સમજાણું કે તેર થયું સ્થાપના નહીં આત્મદેવની પૂતગળી સ્થાપના કરી શકાય છે મૂર્તિની માફક. એ તેર થયું. ચૌદ દરેકમાં ઘણો ગંભીર ભાવ છે. હવે ચૌદમાં પણ શું છે એક ભવને આશ્રયની વાત લેશે ભાઈ. શું કહ્યું એ બે ભવ પહેલા તીર્થંકર થવાના છે અને બે ભાવ પેલા થઈ ગયા એ અહીં વાત નથી લેતા. આ તો એક જ ભાવમાં ધ્યાન રાખો. આત્મદ્રવ દ્રવ નહીં છે આત્મદ્રવ પણ દ્રવ નહીં એટલે આત્મદ્રવ જે છે તેની નહીં એમ નહીં. પણ દ્રવ નહીં આત્મદ્રવ દ્રવ નહીં એ પહેલી પણ આ દ્રવ નહીં આવી ગઈ. પેલા. બીજા દ્રવ ક્ષેત્ર કાળભાવમાં એક દ્રવ આવી ગઈ અસ્થિ નાસ્તિમાં, આ ત્રીજી વાર દ્રવ ને આવ્યું. પણ ત્રણેયનો અર્થ ભિન્ન છે. આત્મ દ્રવ એ તો ઈ કે જે અનંત ગુણ ને અનંતી પર્યાય નો સ્વામી તે આત્મદ્રવ, એ આત્મદ્રવ. હવે એને એક ભાગે એક નહીં, એક નહીં, બાળક શેઠની માફક જો એ તો એનો એ ભાવ લીધો. આ બાળક શેઠ છે એમ કેવું એ ભૂત ભવિષ્યકાળની અપેક્ષા એની વર્તમાન ભાવ. પણ એ ના એ ભાવની વાત લીધી ભાઈ, શું કીધું સમજાણું કઈ, એટલું લીધું બસ. આ બાળક શેઠ છે એમ કેવું શેઠ ભવિષ્યમાં થવાનો છે તેને વર્તમાન કેવું, પણ એના એ ભવની અંદર વાત છે. બે ત્રણ ભવે જે થવાની એ વાત અહીં નથી લીધી. અહીં તો સીધો આ બાળક શેઠ છે એમ કેવું એ શેઠ થવાનો છે ને, એથી આ બાળક શેઠ છે એના ભવની વાતનો આરોપ કરીને શેઠ કયો. સમજાણું કે આય અને શ્રમણ રાજાની માફક છે, સાધુ છે યા રાજા હતા, સાધુ છે યા રાજા હતા, પણ એ નય ભવની વાત છે. સાધુ હોય છે ને કે આ તો રાજા હતા, એ સાધુ થયા છે, એ કયા કાળની વાતને વર્તમાનમાં કહેવી. શેઠ ભવિષ્યના કાળની વાત વર્તમાન બાળકમાં કહેવી, અને ભવિષ્ય ભૂતકાળની રાજાની વાત વર્તમાન સમાણમાં કહેવી કે આ સાધુ રાજા હતા, આ બાળક શેઠ થશે, બાળક શેઠ છે થશે એમ નહીં, આ બાળક શેઠ છે એમાં સાધુ રાજા છે. આ તો વિતરાગની વાતો કથા બાપા ઝીણી બહુ. હા હા, સાંભળવા મળવી મુશ્કેલ પડે એવી વાતો છે. જે અભિપ્રાય અને જે અપેક્ષા એ કહ્યું તે અપેક્ષા એ જાણવું જોઈએ. આત્મ વસ્તુ એ કઈ વસ્તુ, દ્રવ એટલે આખી ચીજ, દ્રવ એમ નહીં, દ્રવ એટલે ગુણ ને પર્યાય નો પિંડ જે દ્રવ, ગુણ પર્યાય વતન દ્રવ્યમ, એ પર્યાયમાં તો વિકારી અને અવિકારી બધી પર્યાય આવે, એવી પર્યાય ને ગુણ તેનો ધરનાર એક દ્રવ તેને અહીંયા એક દ્રવ તરીકે કીધું છે. એવું જે આત્મદ્રવ, દ્રવ નહીં એટલે કે એ આત્મદ્રવ જે છે એને નહીં, એ દ્રવ એને નહીં એમ નહીં. પણ આત્મદ્રવ છે તે દ્રવ નહીં એમ નહીં, પણ એ આત્મદ્રવ ને એક દ્રવ નહીં એટલે બીજો નહીં એક છે કે એક આખા દ્રવ્યને ઓળખવાનો નહીં એમ નહીં, પણ એ આત્મદ્રવ છે એને બાળકને શેઠ કહેવો વર્તમાન, અને સાધુને રાજા કહેવો વર્તમાન. તીર્થંકર ભગવાન થવાના હોય એને બાળક પણ આ તીર્થંકર જન્મ એમ કહેવું એ ભવિષ્યનો વર્તમાન આરોપ છે. સમજાણું કે આ અને બાળક જન્મ્યો એને એમ કેવું કે શેઠ જન્મ્યા, એ ભવિષ્યના શેઠ થવાનો છે એને અહીં ઓળખાયો છે એ રીતે. આ તો શેઠનો અવતાર, રાજાનો અવતાર છે, રાજકુમારનો અવતાર થયો, રાજકુમારનો નહીં રાજાનો અવતાર છે એમ કે. હા સમજાણું કે આય. હા હા, દ્રેવ નહીં એટલે કે ભવિષ્યને ભૂતકાળને ઓળખાવનારી નહીં એમ. દ્રેવ નહીં એટલે આ આત્મદ્રવ તે દ્રવની નહીં એમ નહીં, પણ આત્મદ્રવ ભૂતને ભવિષ્યકાળને ઓળખાવે એવી દ્રવ નહીં. છે બાળક શેઠની માફક, બાળક શેઠ છે ભાઈ, એ તો શેઠ છે, એ ભવિષ્યમાં શેઠ થવાનો છે, એ જ ભાવમાં, એ જ ભાવમાં માટે બાળકને શેઠ કહ્યો. એવી એક દ્રવ નહીં છે, બાળકમાં શેઠ થવાની યોગ્યતા છે, તેથી તેને વર્તમાન જ શેઠ કહેવો એ ભવિષ્યકાળની વર્તમાનમાં આરોપ છે અને કથન છે, એ પણ એક નય છે. સમજાણું કાંઈ, એ એક જ નહીં આત્મદ્રવ ઓળખાય એમ નહીં. આવી તો અનંત નયોનો સમુદાય શુદ્ધ પ્રમાણ વડે પ્રમેય થઈ શકે છે. આ તો શુદ્ધ પ્રમાણના ભેદનું વર્ણન કરે છે. સમજાણું કાંઈ, જાણી તો શકાય છે શુદ્ધ પ્રમાણ વડી, ભાવ શુદ્ધ હો, દ્રવ શુદ્ધ નહીં. એ ભાવ શુદ્ધ વળી પ્રમેય થઈ શકે, પણ ભાવ શુદ્ધના ભેદો નય કેટલા છે કે અનંત છે, એનો આ પ્રકાર વર્ણવે છે. એટલે દ્રવ નહીં, દ્રવને ઓળખી શકાય છે એમ નહીં, દ્રવ નહીં તે નહીં બાળકને શેઠ કહેવો એમ. સંકેતિ છે એ કેવળ જ્ઞાન પામવાના છે એ ભાવમાં, એને કેવળ જ્ઞાની આ છે એમ કહેવું એ ભવિષ્યનો આરોપ છે. સમજાણું કાંઈ, શાસ્ત્રમાં એક આવે છે દેવ થવાનો હોય ને જે માણસ એને ભવિદ્ર દેવ કહેવાય. શું કીધું ઈ? હે હા, એ ભદ્રિક દર્વ છે એ પણ કહેવાય, પણ એ તો ભૂત ભવિષ્યના ભવને આ ભવની અપેક્ષા વાત કરી, એ આ અપેક્ષા નથી. આ શું કીધું? એક ભવમાં એને બીજા ભવનો આરોપ કરીને ભદ્રિક આ ભવિદ્ર દેવ છે એટલે કે વર્તમાન પછી દેવ થવાનો છે માટે ભવિદ્ર દેવ છે, વર્તમાન પછી માણસે ઢોળ થવાનો છે તો ભવિદ્ર ત્રિજન છે એમ કહેવાય, વર્તમાન પછી નરકમાં જવાનો છે તો ભવિદ્ર નારકી કહેવાય એને. એ અહીં વાત નથી, એવી વાત નથી, આ તો એક જ ભવની અપેક્ષાની વાત છે. શાસ્ત્રમાં બધા ઘણા પ્રકાર આવે છે, ભવ આવે છે. જ્યાં જ્યાં જે જે યુગ છે ત્યાંથી સમજવું તે બાપુ, આ તો વસ્તુ યુગ વિતરાગ મારે મહાવિશાળ મહાવિશાળ.
એક ભાવ દ્રષ્ટાંત છે કે એકી ભાવ લાગુ પડે? એક ભાવ નો દ્રષ્ટાંત છે કે એકી ભાવમાં લાગુ?
ના ના, એક જ ભાવને લાગુ પડે છે. દ્રષ્ટાંત તો બાળકને ઓલાનો દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંતમાં તો ઓલું આવ્યું, બાળકને શેઠ કહો મુનિને રાજા કે તો દ્રષ્ટાંત છે એમ. આત્માને ભવિષ્યની દશાને વર્તમાન કહેવી ને વર્તમાન દશાને ભવિષ્યની કહેવી, સમજાણું કાંઈ. આવી વસ્તુ છે બાપુ, આ તો છે આત્મદ્રવ એટલે કે અનંત ગુણે અનંતી પર્યાયનો અધિષ્ઠાતા સ્વામી એવું જે આત્મદ્રવ, તેને એક દ્રવ નહીં, એક દ્રવ નહીં, એ દ્રવ નહીં એટલે દ્રવ આત્મદ્રવને ઓળખાવે એમ નહીં, એ દ્રવ નહીં બાળકને શેઠની માફક અને શમણ રાજાની માફક અનાગત, બોલો શેઠ શેઠ અનાગત થવાનો હતો એને બાળકમાં શેઠ કહેવો છે ને, અનાગત નથી જ પર્યાય, સાધુ છે એને રાજા કહેવો એ અતિ જ પર્યાયની વાત છે, અને બાળકને શેઠ કહેવો એ ભવિષ્યની પર્યાયની વાત છે. એક ભવ પૂરતી વાત લીધી સાહેબ. તીર્થંકર જન્મ્યા એમ કહેવાય ને, ખરેખર તો તીર્થંકર ની પ્રકૃતિ નો ઉદય તો તેરમે આવશે. પેલા તીર્થંકર ની પ્રકૃતિ નો ઉદય છે નહી, પણ તીર્થંકર નો જન્મ થયો, જન્મ થતા લોકમાં આશ્રય થયો, નારકીને પણ ક્ષણભર તેને સાતા થઈ. તીર્થંકર નો જન્મ થયો, તીર્થંકર નો તીર્થંકર તો તેરમે થશે, પણ તેનો વર્તમાનમાં કેવું એક પણ દ્રવ્ય નો વિષય છે. હમ જાણું કે બાળક આત્મા દ્રવ્ય નહી, જો ભાવિ છે ને, ભાવિ એટલે અનાગત, અને ભૂત એટલે અતીત. અનાગત ને અતીત એવા ભાવિ ને ભૂત પર્યાય રૂપે ખ્યાલમાં આવે છે. બાળકને શેઠ તરીકે ખ્યાલમાં આવે, અને સાધુને રાજા તરીકે ખ્યાલમાં આવે, એવો એક નય છે. સમજાણું કઈ? ભાવિ, એ ભાવિ કોણ કીધું? એટલે શેઠ, બાળકને શેઠ કીધો એ ભાવિ. ભૂત સાધુ ને રાજા કીધો એ ભૂત, ભૂતકાળ નથી. ભાવિ ને ભૂત પર્યાય રૂપે ખ્યાલમાં આવે છે, જેમ બાળક શેઠપણા સ્વરૂપ ભાવિ પર્યાય રૂપે ખ્યાલમાં આવે. જોયું, બાળક શેઠપણા સ્વરૂપ ભાવિ પર્યાય રૂપે, આ તો રાજા છે બાબા, રાજા જેમનું, રાજા પછી થશે પછી. સમજાણું કઈ? રાજકુમાર નહી, રાજા જન્મ એમ કે એ ભવિષ્યની પર્યાયની અપેક્ષા, એ નયનું એક કથન છે, નયનું એક જ્ઞાન નો છે. ભાવિ અને ભૂત એટલે, ભાવિ એટલે અનાગત અને ભૂત એટલે અતીત, બે પર્યાય રૂપે અનાગત અને ગતની અતીતની પર્યાય અપેક્ષા એ ખ્યાલમાં આવે છે, જેમ બાળક શેઠપણા સ્વરૂપ ભાવિ પર્યાય રૂપે અને ખ્યાલમાં આવે છે, અને મુનિ રાજા સ્વરૂપ ભૂત પર્યાય રૂપે ખ્યાલમાં તેમ છે. જો એ 14મી નહી થઈ, હવે ભાવ નહીં જરી સૂક્ષ્મ આવશે. ભાવ નહીં એટલે ત્રિકાળી ભાવ છે તેને ઓળખનારી નહીં, એમ નહીં. ભાવ નહીં જે દ્રવ્યનો ભાવ છે સ્વભાવ, તે પર્યાયમાં પ્રગટો છે એને અહીંયા ભાવ નહીં કહેવામાં આવે છે. દ્રવ જે દ્રવ છે વસ્તુ, અનંત શક્તિનો પિંડ પ્રભુ, એ ઉલસીને પર્યાયમાં આવ્યું છે ભાવમાં, નિર્મળ નિર્મળ, એને ભાવ નહીં કહેવામાં આવે છે. ત્રિકાળી ગુણને દ્રવ્યને એમ નહીં. સમજાણું કઈ? આત્મદ્રવ, એ આત્મદ્રવ કીધું એ લેવું, ગુણ અને અનંતી પર્યાય નો અધિષ્ઠાતા તે આત્મદ્રવ્ય લેવું, આ પહેલા શબ્દમાં. એ ભાવિ નહીં, ભાવ નહીં, વર્તમાન પર્યાયની પ્રગટતાની વ્યક્તતાની નહીં. આવું ક્યાં નવરાશ ન મળે માનો ને, ધંધા જે નવરા ન મળે ને, વાંચે તો આપણે સમજે એની અંદરથી. હીરાભાઈ શી એની શ્રીમદ કે છે ને, જીન વાણી નથી કેતા, છેલ્લા શબ્દ છે મુખ માવામાં, શું એ વિતરાગની વાણી શું કીધું? હે શી એની શૈલી, સફેદ આમ એવું ભાષા કહે છે, સફેદ ફીણ ની માફક ભગવાન એવાની આ સોળ વર્ષે કીધું છે મોક્ષ માળામાં છેલ્લું. એની બહુ શક્તિ હતી ને એની તો ટ્રોક્સ બહુ લઈને આવ્યા નાની મળી. આત્મંદ્ર ભાવ નહીં, પુરુષ સમાન પ્રવૃત્તિ સ્ત્રીની માફક. જરી દ્રષ્ટાંતમાં આ તો સંતો મુનિઓ છે એને કહી, જેમ પુરુષ છે એ સ્ત્રીને જેમ ભોગવે છે તો એ પુરુષ ઉપર ને સ્ત્રી નીચે. અહીં તો પુરુષ નીચે અને સ્ત્રી ઉપર. શું કહે છે જુઓ, પુરુષ સમાન પ્રવૃત્તિ સ્ત્રીની માફક. ભાવ લેવો છે ને, દ્રવ જે છે આખો ગુરસી ને પર્યાયમાં આમ પર્યાય ભાવ એમને, એમ પુરુષની માફક સ્ત્રી જયારે વિષય દે છે ત્યારે પુરુષ નીચે ને સ્ત્રી ઉપર. એવી એક શૈલી છે સંતોને ક્યાંય તો વિતરાગથી વાત કરવી છે ને. સમજાણું કાંઈ એમ દ્રવ ઉલસી ને પર્યાયમાં આવ્યો છે દ્રવ એમ કે ભાવ. સમજાણું કાંઈ વિતરાગી સંતો છે. સમ્ય જ્ઞાન દીપિકામાં ઓલો ભૂલ છે ને એની ટીકા કરી કહો હવે પંડિતજી, ત્યાં તો એને દ્રષ્ટાંત દીધો છે અને તે હોન્ડ્રેડ વાળાનું છે એમ કીધું. અરે પ્રભુ શું કરે ભાઈ, તું અહીંથી છપાણું ભાવનગર થી આ છપાવનારા રહ્યા શેઠ હીરાવાલ, હીરાવાલ થી છપાવણું છે. હવે એ કે હોનગઢનું છે, એ હોનગઢનું પણ છે તો હે, એ ભલે કે હીરાલાલ છપાય એ સોનગઢ છપાય ભલે કે, એમાં કઈ વાંધો નથી, એમાં કઈ વાંધો નથી. પણ આ સોનગઢ છપાયું માટે એનું છે આ કથન બધું એટલી વાત. અને તે એમ ત્યાં તો એવી રીતે વાત લીધી છે કે જેમ માથે પતિને પતિનો ભરતાર માથે હોય સ્ત્રીને, અને કોઈ પરપુરુષથી એને ગર્ભ રહી ગયો તો પણ બહાર ન આવે, એનો દોષ બહાર ન આવે, કારણ કે માથે પતિ છે. એનો આશ્રય જેને માથે જ્ઞાયક સ્વરૂપ ભગવાન બિરાજે છે જેને, એની પર્યાયમાં કોઈ રાગાદી આવે તો એ બહાર ન આવે દોષ એનો, એટલું સિદ્ધ કરવું છે એને. ઠીક કારણ કે આ વ્યભિચાર ને થપે, અરે પ્રભુ શું કરે તું ભાઈ, કરે શું થાય એને, એને એ રીતે બેઠું હોય એથી કરે. પણ એ તો ધર્મદાસ ફુલક નું કથન છે, એકજણે કહ્યું છે વિરોધ ખાતર વિરોધ કરે છે, નથી સમજાણું માટે વિરોધ ખાતર વિરોધ કરે છે એમ લખ્યું છે.
સ્પષ્ટીકરણ
લખતે રહેતે, અરે પ્રભુ શું કરવા બાપુ ભાઈ, આવો સમય મળ્યો એમાં આડી વળી આડોડાઈ કરીને કરવું એ કઈ મળે મેળ ખાઈ. એ તો ધર્મદાસ તો એમ કહેવા માંગે છે, નથી નાઈ નથી છે ને, એ તો 78 ની સાલે વાંચ્યું છે સમ્યક જ્ઞાન દીપિકા, 78 ની સાલ કેટલા વર્ષ ત્યાં 56 વર્ષ પહેલાં નદીમાં બોટાદમાં વ્યાખ્યાન બંધ રાખ્યા હતા, અને બહાર દિશાએ જઈએ ત્યાં બહાર વહેલા ત્યાં પછી બેસી રહેતા 2 વાગ્યા સુધી ભાડા નું આર કરવા વખતે ગામમાં આવતા, નદીમાં 78માં નદીમાં સમય જ્ઞાન વાંચ્યું છે, કોરી નદી આવો વેળવું એવું એવું કે તને વાલું 78 સમય જ્ઞાન દીપિકા ભારે વસ્તુ કીધું ભાઈ વાત. હવે તો સોનગઢ નામે આરોપ કરીને કે એ સોનગઢ વાળા એમ કે છે ફરી સ્ત્રીને ભોગવે તો પણ એ દોષ નથી. ભાઈ એમ નથી બાપુ, દોષ તો દોષ છે. સ્વ સ્ત્રીને વિશે લે તો દોષ છે, તો પરનો તો દોષ કેવું શું? આ તો બીજી અપેક્ષા છે ત્યાં, એ વાત બહાર ના આવે. કારણ કે પતિ માથે છે, પતિ નો ગર્ભ છે એમ બહાર આવે, બદનામ નો, એટલી વાત છે ત્યાં. એટલું કેવું છે, બાકી દોષ નથી એમ છે. એમ નાખ્યું, જો હજી બહાર પડી તો એ લખે, હજી તો એ લખ્યા કરે છે. એને બેઠું એ બેઠે ને, કેટલાક તો બધા વિરોધ ખાતર વિરોધ કરે પોતાની અધિકારી બતાવવા માટે. પ્રભુ એ કઈ અધિક એમ ન રે ભાઈ,
સ્પષ્ટીકરણ છે. સામાન્ય જનતા ઠીક હોય
ઠીક આઈ કે છે, ભાવ નહીં પુરુષ સમાન પ્રવૃત્તિ સ્ત્રી. અહીં તો એને દ્રષ્ટાંત દીધો છે કે આવી વાત સંતો કેમ કરે, કે એવું હોય છે સંસારમાં. પુરુષને શરીર એવું થઈ ગયું હોય કે પોતે ઉભો ન થઈ શકે ને એવી સ્થિતિ હોય, અને હોય જવાન શરીર, જાણે એવું થાય. પાંચ પાંચ વર્ષ ખાટલે પડ્યા દેખ્યા છે મેં પુરુષને, ખાટલે પડ્યા એમને, હોય જવાન શરીર, હલશો ને એમાં એમાં જંગલ જાઓ ને એમાં એમાં ખાવ ને, હોય શરીર જુવાન લટપુટ, પણ એને હારકામાં ફેરફાર અંદર હોય અંદર. તો કે છે જેમ સ્ત્રી પુરુષની માફક, હા 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 છે, પુરુષના સમાન પ્રવૃત્તિ સ્ત્રીની માફક, તત્કાળના વર્તમાન પર્યાય રૂપે ઉલસે. અહીં સિદ્ધિ કરવું છે, દ્રેવ ઉલસીને તત્કાળ વર્તમાન પર્યાયમાં પ્રગટ થતી આવી છે. સમજાણું કાંઈ? હા, ભાષા ગમે તે હોય અને અર્થમાં એમાં રાગનું કારણ ક્યાં છે? સમજાણું કાંઈ? વિકથા કઈ ભાષા છે, વિકથા નથી. એમાં રાગ ભેળવે તો એ કથાને વિકથા કહેવાય છે. સમજાણું કાંઈ? નહીતર તો સંતો તો બધી વાત કરે છે અનેક પ્રકારની, પણ એમાં રાગ ભેળવે તો એ કથાને વિકથા કહેવાય, રાગ ન ભેળવે તો એ કથાને ધર્મકથા કહેવાય. શબ્દ તો એ નહી છે. સમજાણું કાંઈ? પુરુષ સમાન પ્રવૃત્તિ સ્ત્રીની માફક, સંતો વિતરાગી મની છે. એ તો એક ભાવ નહીં સિદ્ધ કરવું છે. એ ભાવ નહીં એટલે કે દ્રવ્યમાં જે શક્તિ છે એ પર્યાયમાં આમ આવી છે. જેમ પુરુષમાં શક્તિ હેઠે રહેવાની છે અને સ્ત્રીને, એમ સ્ત્રી ઉપર આવે છે, એટલો ભાવ લેવો છે. સમજાણું કાંઈ? સંતોને જગત આખા દુનિયાની ખબર છે. આખા દુનિયાના કઈ પ્રકારને કઈ વાત બધું એના જ્ઞાનમાં છે. પંડિતજી બતાવું છે એ કે દ્રેવ જે છે અંદર શક્તિ વાળો, એ પ્રગટ થઈને ઉલસીને પર્યાય માં આવ્યું છે. સમજાણું કાંઈ? પર્યાયમાં પરમાત્મા થયો છે એ ભાવ નહી, શક્તિ રૂપે પરમાત્મા તો હતો. સમજાણું કાંઈ? એ શક્તિ રૂપે હતો, સમાન રૂપે હતો, એ વિશેષ રૂપમાં આવી ગયો. હા, એમ પુરુષને પેઠે સ્ત્રી ઉપર કરીને જે વિષય આપે એવો દ્રષ્ટાંત એક લીધો છે. સમજાણું કાંઈ? આનંદનો નાથ પરમાત્મા, એને સુખ જેને અંદરમાં જાણ્યું છે, એને ગમે તે દાખલા હોય તો ત્યાં કે પરમા કોઈ રાગ થઈ જાય ને સુખ બુદ્ધિ થઈ, એવું છે નહીં કઈ. હા, વાણી છે એને જાણવી એ મારું દુઃખ રાજ્ઞાન છે. સમજાણું કઈ તો વાણી ની રચના છે. જેમ નિંદા અને સ્તુતિ ની પૂદગળ છે એ કઈ આત્માને રાગદેશ કરાવતા નથી, એ તો પૂદગળ ની પર્યાય છે. એમ જાણે છે જ્ઞાની કે તો પૂદગળ ની પર્યાય છે, નિંદા પ્રશંસા મારી નથી, એ તો પૂદગળ ની પર્યાય છે, જાણવા લાય છે. સમજાણું કઈ એમ તત્કાળના વજન આય છે, ભાવ નહીમાં સિદ્ધ કરવું છે ને, અને પુરુષ સમાન પ્રવૃત્તિ શ્રીમાં દાખલો તો દાખલો છે. જેમ ઓલામાં દાખલો હતો ને કે મૂર્તિને દાખલો, મૂર્તિની માફક હતો ને, એમ આ એક દાખલો છે. પણ એનો અર્થનો ભાવ શું છે એ કહે છે. તત્કાળના વર્તમાન પર્યાય રૂપે ઉડશે, પ્રકાર પ્રતિભાસે છે. ગુનાટ ખાઈને અંદર દ્રવ્યમાં જે ભાવ પડ્યો છે એ પર્યાયમાં ભાવ આને ઉલસી નીકળ્યો છે. સમજાણું કઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને કેવળ જ્ઞાન આદિ ભાવ પર્યાય ભાવ નહી તત્કાળ વર્તમાનમાં ઉત્સિત વીર્ય થી પ્રગટ દશા થઈ છે. ઉપર આવ્યો છે પર્યાય એમ કે છે. જેમ બધા પુરુષ ની ઉપર આવી છે સ્ત્રી. સમજાણું કઈ એમ યા ભગવાન આત્મા દ્રઢ સ્વરૂપ ભગવાન અનંત શક્તિ નો પિંડ પ્રભુ એની પર્યાય બાર ઉલસી ને વ્યવહાર પર્યાયમાં આવ્યું છે, ઉપર પર્યાય આવી છે. ભાષા શું જોયું? તત્કાળ વર્તમાન પર્યાય ની પેઠે તત્કાળ વર્તમાન પર્યાય રૂપે ભાવ નહીં વર્તમાન પર્યાય રૂપે પરણમેલું છે. આવી વાતો છે. ઉલસે છે પર્યાય રૂપે, ઉલસે છે. આ શક્તિ રૂપે જે હતું અનંત આનંદ ને અનંત જ્ઞાન શક્તિ રૂપે હતું, અરે શ્રદ્ધા સમ્યક દર્શન ની પર્યાય થઈ એ શ્રદ્ધા શક્તિ રૂપે થી એ પર્યાયમાં ઉલસી ભાવમાં પર્યાય આવી, એટલે એને ઉપર આવી એમ કીધું. અંદર હતી એ ઉપર આવી. સમજાણું કે પ્રાપ્ત ની પ્રાપ્તિ છે એમાંથી ઉલસી ને પર્યાયમાં આવી. તત્કાળ વર્તમાન પર્યાય રૂપે ઉલસે પ્રકાશે. ત્રણ શબ્દ આપ્યા, વર્તમાન પર્યાય રૂપે પ્રતિભાસે છે, વર્તમાન પર્યાય રૂપે ઉલસે છે, વર્તમાન પર્યાય રૂપે પ્રકાશે છે, વર્તમાન પર્યાય પ્રતિભાસે છે. એ ઉપર કહ્યું, અર્થાત આત્મા ભાવ નહીં વર્તમાન પર્યાય રૂપે પ્રકાશે છે. જેમ પુરુષ સમાન પ્રવૃત્તિ સ્ત્રી પુરુષત્વ રૂપ પર્યાય રૂપે પ્રતિભાસે છે. આમ થયા પુરુષ નો વેશ પહેરે છે સ્ત્રી, પુરુષ નો વેશ પહેરે બધું પુરુષ જ લાગે, એમાં એક મંબોડો ન રાખે અને વાવાળા બધું પુરુષ નું જેવું લાગે. અને એમ કહીએ સ્ત્રી તરીકે પુરુષને આપે કામ, એમ ભગવાન આત્મા અન્ન શક્તિથી ભરેલો ભગવાન શક્તિથી વર્તમાન પર્યાયમાં તત્કાળ બહાર આવીને પ્રકાશે ઉલસે છે એ ભાવ નયનું કથન છે. પણ એ પણ એક નય છે, એક જ નય છે, એક નય ભાવ જણાય છે એમ નહીં. આ તો ભાવ જણાય છે એક નહીં, પણ વસ્તુ છે એ તો ભાવ ગુણ ને દરેક બધાનું પિંડ એક છે. આ એક નહી ન જણાય, આ તો વર્તમાન પર્યાય પ્રગટ છે તે એક નહી જણાય છે એમ કેવું છે. એને માટે આ દાખલો આપ્યો છે વિશેષ કે